నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం కుటుంబమని మంగళం కుంకొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే శ్రీ స్వాయ భవాయ సర్వభావ.
समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति नो स्वाध्याय आपणे करी रह्या छीए. एमां जीव अजीव अधिकार नी गाथा 58 59 60 एनो स्वाध्याय चाले छे. 58 59 60 मी गाथा नी पहला 57 मी गाथा मां ए वात आवी કે આ જે બધા રાગાદિક અને ગુણસ્થાન આદિ અને માર્ગણાસ્થાન આદિ રૂપે જે ભાવ કહેવામાં આવ્યા, 29 પ્રકારના જે ભાવ કહેવામાં આવ્યા, એ બધા ભાવો જીવના નિશ્ચય નહીંથી નથી, એ વ્યવહારથી છે. કારણ કે એ બધા ભાવોને આત્મા સાથે તાદાત્મ્યપણું નથી. આત્માનો એ બધા ભાવ સાથેનો સંબંધ છે, એ અવગાહ સંબંધ છે, પણ તાદાત્મ સંબંધ નથી. એટલા માટે એ નિશ્ચયથી જીવના નથી અને વ્યવહારથી જીવના છે. આ વાત 57મી ગાથામાં સમજાવવામાં આવી. એટલે પછી ફરી પાછો એક પ્રશ્ન થયો કે તો પછી વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં ને વિરોધ આવે છે એમ લાગે છે, તો પછી એ અવિરોધ કઈ રીતે કહેવામાં આવ્યો? અને એ અવિરોધ સમજાવવા માટે ગાથા 58 59 અને 60 લેવામાં આવી. એમાં દ્રષ્ટાંત આપી એને સમજાવવામાં આવ્યું કે કોઈ માર્ગ ઉપર યાત્રાળુઓ અથવા વટે માર્ગુઓ અથવા એની ઉપર ચાલનારા જનારાઓ મુસાફરો એ વારંવાર લૂંટાતા હોય ત્યારે એમ કહેવામાં આવે કે એ માર્ગ લૂંટાય છે, એ માર્ગ લૂંટાય છે એમ કહેવામાં આવે. પણ ખરેખર માર્ગ નથી લૂંટાતો, લૂંટાય છે એ તો પેલા મુસાફરો લૂંટાય છે, યાત્રાળુઓ લૂંટાય છે. એટલે વ્યવહારથી એમ કહેવામાં આવે કે એ માર્ગ લૂંટાય છે, પણ ખરેખર માર્ગ લૂંટાતો નથી, પણ એની એ માર્ગે જનારા એ મુસાફરો લૂંટાય છે. એ રીતે આ જે બધા પૂતગળના ભાવો અને બીજા અન્ય ભાવો 32 પ્રકારે જે બધા ભાવો કહેવામાં આવ્યા, એ બધા એમ કહેવાય કે એ જીવના છે, તો એ વ્યવહારથી કહેવામાં આવે છે, ખરેખર એ જીવના નથી. આ વાત આપણે ગયા સ્વાધ્યાય સુધી કરી છે. હવે ભાવાર્થથી આગળ વાત લઈએ. 58 59 60 ગાથાનો ભાવાર્થ આપણે લઈએ છીએ. એમાં કહે છે કે આ વર્ણથી માંડી ગુણસ્થાન પર્યંત ભાવો, વર્ણથી માંડી અને ગુણસ્થાન પર્યંતના ભાવો સિદ્ધાંતમાં જીવના કયા છે, તે વ્યવહાર નહીંથી કયા છે, નિશ્ચય નહીંથી તેઓ જીવના નથી. કારણ કે જીવ તો પરમાર્થે ઉપયોગ સ્વરૂપ છે. જીવનું લક્ષણ શું છે? તો કે ઉપયોગ સ્વરૂપ જ્ઞાન આનંદ ચેતન. અહીં એમ જાણવું કે પહેલા વ્યવહાર નહીંને અસત્યાર્થ કયો હતો? પહેલા એટલે 11મી ગાથામાં વ્યવહાર નહીંને અસત્યાર્થ કયો હતો? 11મી ગાથામાં વ્યવહાર નહીંને અભૂતાર્થ, અસત્યાર્થ, ખોટો છે એમ જે કહેવામાં આવ્યું હતું એના સંદર્ભમાં વાત કરતા કહે છે કે પહેલા વ્યવહાર નહીંને અસત્યાર્થ કયો હતો, ત્યાં એમ ન સમજવું કે તે સર્વથા અસત્યાર્થ છે. આ વાત આપણે ગઈ વખતે થોડી લીધી છે. અને એ વાતને સમજ્યા પણ છીએ એટલે થોડું આપણે ઝડપથી એમાં જોઈ જઈએ કે એ સર્વથા અસત્યાર્થ છે એમ નથી, વ્યવહાર નહીં છે. એટલે કે આ જે ભાવ થાય છે તે જીવને જ થાય છે, જીવના ભાવ છે, અને થાય છે તો એ સમયની જે સ્થિતિ છે એ પર્યાય શાશ્વત નથી, કાયમ રહેવાવાળી નથી, એ ટકીને રહેવાવાળી નથી, એ બીજા સમયની બીજી, ત્રીજા સમયની ત્રીજી છે, અને એમાં એવું બદલાવ થયા કરે છે. એટલે એ જે ક્ષણિક છે એ વ્યવહાર, એ બધા ભાવો જીવના હોવા છતાં પણ એને જીવના નથી કહ્યા. કારણ કે અનુભૂતિના સમયે જ્યારે આત્મા તરફ દ્રષ્ટિ કરવામાં આવે ત્યારે અનુભૂતિમાં એવા કોઈ ભાવ અનુભવાતા નથી. અને બીજી વાત કે આત્મામાં એવા કોઈ ગુણ નથી કે જેને કારણે થઈ અને એ ભાવો સતત થયા કરે, અથવા તો એ ભાવો શાશ્વત રહે, અથવા તો એ ભાવો ટકીને રહી જાય, એવું કંઈ આત્મામાં છે જ નહીં. અને અનુભૂતિમાં તો શુદ્ધ સ્વરૂપ જ અનુભવમાં આવે છે. એટલે એમ કહેવામાં આવ્યું કે એ કોઈ ભાવ આત્માના નથી. એટલે એ વસ્તુ ભગવાન આત્મા એના મૂળ સ્વરૂપમાં ન હોવા છતાં એ પર્યાયમાં છે, એટલે વ્યવહારથી છે, એટલે એમ ન સમજવું કે એ છે જ નહીં. એ એક સમયનું સત્ય છે અને એક સમયનું સત એટલે હોવાપણું પણ છે. એટલે એ વ્યવહાર નહીંને 11મી ગાથામાં અસત્યાર્થ અભૂતાર્થ કહ્યો હતો, ત્યાં તો એ અપેક્ષા સમજાવવી હતી કે ભગવાન આત્મામાં એના મૂળ સ્વરૂપમાં નથી, અને શુદ્ધ નયનો વિષય જે ભગવાન આત્મા ત્રણેય કાળ જેવો રહે છે એ કેવો છે એ દ્રષ્ટિનો વિષય છે, એ વાતનું મહત્વ ત્યાં હતું. અહીંયા વાત કરતા એ સમજાવવું છે કે વ્યવહાર નહીંથી એ જીવના છે, કેમ કે એ જીવમાં જ થાય છે, એ કોઈ જડમાં થતા નથી. એ બધા ભાવો રૂપે જીવ જ પરિણમે છે, કોઈ જડ પરિણમતો નથી. અને એ બધા ભાવો થવાના કારણ વિશે વિચાર કરીએ તો એ શા માટે થાય છે, કયા કારણથી થાય છે, તો કે એ સમયની જીવની એવી યોગ્યતા છે, એ સમયે જીવનો એવો જ પુરુષાર્થ વર્તે છે, એવો ઊંધો પુરુષાર્થ છે, એનો પ્રમાદ છે, એનું અજ્ઞાન છે, એનું મિથ્યાત્વ છે, તો એવા ભાવો જીવને થાય છે. એટલે એ વખતનું જીવનું ઉપાદાન છે તે અશુદ્ધ ઉપાદાન છે એમ કહેવામાં આવ્યું. જો જીવનું ઉપાદાન શુદ્ધ હોય તો શુદ્ધ નિર્મળ પર્યાય જ થાય. આવી પર્યાયો, વિભાવરૂપ પર્યાયો, વિકારરૂપ ભાવો ઉત્પન્ન થાય જ નહીં. એટલે એ જીવના છે ત્યારે એને એમ કહેવામાં આવ્યું કે એ વખતે જીવનું ઉપાદાન અશુદ્ધ ઉપાદાન છે અને જીવના જ છે. કારણની રીતે વિચાર કરીએ તો એ બધી પર્યાયો ઉત્પન્ન થવી, એ વખતે એવા ભાવ થવા, એમાં કોઈ બીજો કંઈ કરાવે છે એમ નથી, કોઈ કર્મને કારણે થાય છે એમ નથી, કર્મ એ કરાવે છે એમ પણ નથી, બીજો કોઈ એને આવી અને એની પર્યાય બદલીને કરાવે છે એમ પણ નથી. એટલે એ સ્વયં પોતે જ ઉત્પન્ન થતા ભાવો છે. વિકારી ભાવે જીવ પરિણમે છે ત્યારે એમાં એનો પોતાનો દોષ છે. એ દોષનો ટોપલો કર્મ ઉપર, કર્મના ઉદય ઉપર ઢોળી દેવામાં આવે તો એ બરાબર નહીં કહેવાય, એ નિત્યાત્વ કહેવાશે. એ એના પોતાના કારણે જ ઉત્પન્ન થતા ભાવ છે, એમાં જીવ પોતે જવાબદાર છે. જીવ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપથી ચ્યુત થઈને ત્યાંથી દ્રષ્ટિને હટાવીને પર તરફ લક્ષ કરે છે, પરનું લક્ષ કરે છે, એને પર તરફ રૂચિ થાય છે, પરનો રાગ છે, એટલે એને એવા ભાવો થાય છે. એમાં બધો વાંક જીવનો છે, એમાં કોઈ એને કમ્પેલ કરતું નથી, દબાણ કરતું નથી, એટલે કોઈ કર્મના ઉદયને કારણે એ થતા નથી. જીવ પોતે જ એવા ભાવો કરે છે અને એવી પર્યાયો થવી, એવા ભાવો થવા, એ જીવની એ વખતની એવી દશા છે, એ સમયે એવી યોગ્યતા છે. યોગ્યતા થવાનું કારણ જીવનો એવો હલકો, નબળો, ઊંધો પુરુષાર્થ. એવી યોગ્યતા કેમ થઈ? કોઈએ કરાવી છે એમ નહીં, જીવે પોતે જ કરી છે, એનો પુરુષાર્થ ખોટો છે, એટલે એવી એની યોગ્યતા એ વખતે વર્તે છે. પુરુષાર્થ ખોટો હોવાનું કારણ એનું અજ્ઞાન છે, એનું પ્રમાદ છે, મિથ્યાત્વ છે, એને કારણે. જે કંઈ ઉદય આવ્યા છે એ ઉદય સાથે એ જોડાય છે, એને રસ છે, રૂચિ છે, અનાદિનો એ સંસારમાં રખડે છે, ભ્રમણ કરે છે અને એમાં જ હજી એને રસ છે, એટલે પોતાના સાચા સ્વરૂપને સમજ્યા વિના, સાચી દ્રષ્ટિ થયા વિના સાચા નિર્ણયો કર્યા નથી, ભગવાનની વાણીમાં જે આવ્યું છે એને એ સમજ્યો નથી, માત્ર એણે એ જ્ઞાનને, એ દ્રવ્યશ્રુતના અભ્યાસને પંડિતાઈ તરીકે લીધું છે, એ જ્ઞાનને આત્મસાત કર્યું નથી, ક્યારેય એ સ્વરૂપમાં ગયો નથી, એટલે એને એવા ભાવો, એવા વિકલ્પો હોય છે અને એ બધું એ જીવને પર્યાયમાં છે, એટલે એને વ્યવહાર નહીં કયો અને એ છે એ નથી એમ નથી. એટલે અહીંયા કહે છે કે પહેલા એ વ્યવહારને અસત્યાર્થ કયો હતો, ત્યાં એમ ન સમજવું કે તે સર્વથા અસત્યાર્થ છે, એ છે હોવા પણ એ છે, અને એ ભાવોને એને દૂર કરવાના છે. એટલે જે ભાવ થયા, જે સમયે પર્યાય થઈ, એ તો બધું ચાલ્યું ગયું છે, દૂર જ થયેલું છે, પણ હવે પછી એવા ભાવો ઉત્પન્ન ન થાય એ અપેક્ષાએ આપણે એમ કહીએ છીએ કે એવા વિકારી ભાવોને, એવા રાગને, એવા દ્વેષને એને દૂર કરવાના છે, એનાથી એને જુદા પડવાનું છે, પોતાનું સ્વરૂપ જે છે એને એને સ્પર્શવાનું છે. એટલા માટે આપણે એમ કહીએ છીએ કે રાગ દ્વેષ છોડવાના છે, એ ભાવોને એને કાઢવાના છે. એ ભાવો તો જ્યારે થયા ત્યારે થઈ ગયા, એ પર્યાય તો થઈ ગઈ, એ ચાલી ગઈ, તે છતાંય એમ કહેવામાં આવે છે, એટલે એમ ભાષામાં કહેવામાં આવે છે. ખરેખર તો એમ જ છે કે હવે પછી નવી પર્યાય જે થાય એમાં એને એવા રાગ દ્વેષના વિકારી ભાવો થાય નહીં. એવા 29 પ્રકારના જે ભાવ કયા એમાંના કોઈ ભાવ એના નથી, એવી જાગૃતિ રાખી અને એ પોતે પોતાના સ્વરૂપ તરફ વળે, ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે એનું લક્ષ કરે, એની દ્રષ્ટિ કરે, તો એવા કોઈ ભાવો એને થશે નહીં. અત્યારે વર્તમાનમાં ભલે એવા ભાવો છે, પણ એને જ્યાં દ્રષ્ટિ કરીને રહ્યો છે, જ્યાં રસ રાખીને રહ્યો છે, ત્યાંથી એને બદલાવીને, એનું વિષયને બદલી નાખીને પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એને વિષય બનાવશે તો એ બધું સહજ રીતે ચાલી જશે, કેમ કે એનું મૂળ સ્વરૂપ શુદ્ધ છે અને શુદ્ધ સ્વરૂપનું આલંબન લેતા, એનો આશ્રય કરતા, એ ધ્રુવ તરફ પોતાના ઉપયોગને લઈ જતા એને શુદ્ધ નિર્મળ પર્યાય થશે, આનંદની પર્યાય થશે. એટલે અહીંયા એમ કહ્યું કે એમ ન માની લેવું કે એ બધા ભાવો, એ બધી પર્યાયો સર્વથા અસત્યાર્થ છે, એમ નહીં. એ સત્યાર્થ કઈ અપેક્ષાએ છે, તો કે પર્યાય પણ એ છે, છે, છે અને છે, એટલે હોવાપણાની રીતે એ સત્યાર્થ છે. અને અસત્યાર્થ કઈ રીતે છે, તો કે મૂળ સ્વરૂપમાં એવા કોઈ ભાવ નથી એટલે અસત્યાર્થ છે. બંને વાતને બરાબર અહીંયા સમજવાની છે. વ્યવહાર અને નિશ્ચય એને જેમ છે તેમ સમજવાના છે, એટલે એ વાત અહીંયા કરવી છે. સમજાવે છે કે કથનચિત અસત્યાર્થ જાણવા, એને એ ભાવો જે છે એને સર્વથા અસત્યાર્થ ન જાણવા, પણ એને કથનચિત ક્યારેક કોઈ અપેક્ષાએ એને અસત્યાર્થ જાણવા, અને એમાં અપેક્ષા એવી છે કે એ આત્માના મૂળ સ્વરૂપમાં નથી, માટે એ અસત્યાર્થ છે, એટલે એ અપેક્ષાએ એ અસત્યાર્થ જાણવા, અને એ થાય છે એવા ભાવ એ હોવા પણ છે, એ થયા, ભૂતકાળમાં થયા છે, અને જાગૃતિ નહીં રાખે તો એવા ભાવો ભવિષ્યકાળમાં પણ થશે, એટલે એ અપેક્ષાએ જો જોવા જઈએ તો એના હોવાપણાની રીતે એક સમયનું એ સત છે, એનું હોવાપણું છે, એટલે એ સત્યાર્થ પણ છે. એટલે કોઈ અપેક્ષાએ એ સત્યાર્થ પણ છે અને કોઈ અપેક્ષાએ એ અસત્યાર્થ પણ છે. સ્પષ્ટીકરણ આપતા કહે છે કે કારણ કે જ્યારે એક દ્રવ્યને જુદું પર્યાયોથી અભેદરૂપ એટલે પર્યાયો સાથે જ લેવામાં આવે, એક દ્રવ્યને જુદું પર્યાયોથી અભેદરૂપ તેના અસાધારણ ગુણ માત્રને પ્રધાન કરીને કહેવામાં આવે, ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્ત નૈમિતિક ભાવ તથા નિમિત્તથી થતા પર્યાયો તે સર્વ ગૌણ થઈ જાય છે. એક અભેદ દ્રવ્યની દ્રષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી. અસાધારણ ગુણને પ્રધાન કરીને, એટલે આત્માના અસાધારણ ગુણ એટલે ચૈતન્ય ગુણને, જ્ઞાન ગુણને એની મુખ્યતા કરીને, પ્રધાન કરીને, એની મુખ્યતા કરીને જ્યારે કહેવામાં આવે ત્યારે એ બધા પર્યાય વગેરે અને નિમિત્ત નૈમિત્તિક ભાવ વગેરે નિમિત્તો એ બધું ગૌણ થઈ જાય છે. પણ એમ નથી કે છે જ નહીં, એમ નથી. એટલે અભેદ અખંડ એક ભગવાન આત્માનું લક્ષ્ય કરતા, એની દ્રષ્ટિ કરતા, એ અપેક્ષાએ વાત કરતા એવા બધા ભાવો છે તે ગૌણ છે. અને ગૌણ છે એટલા માટે એ અસત્યાર્થ છે, અથવા વ્યવહાર છે, વ્યવહારનો એનો વિષય છે. અને અનુભવના કાળે જ્યારે અભેદની દ્રષ્ટિ થાય છે ત્યારે એ પ્રતિભાસતા પણ નથી. માટે તે સર્વ તે દ્રવ્યમાં નથી એમ કથનચિત નિષેધ કરવામાં આવ્યો છે. એટલે કોઈ અપેક્ષાથી એમ એનો નિષેધ કરવામાં આવ્યો છે કે એ દ્રવ્યમાં નથી. આ વાતની સ્પષ્ટતા આપણે ગઈ વખતે પણ કરી છે, પણ ફરીથી આપણે એટલા માટે લઈએ છીએ કે આ વાત ઘણી મહત્વની છે, એ જેમ છે તેમ સમજવી રહી. અહીં શુદ્ધ નયની દ્રષ્ટિથી કથન છે, તેથી એમ સિદ્ધ કર્યું છે કે આ સર્વભાવોને સિદ્ધાંતમાં જીવના કયા છે તે વ્યવહારથી કયા છે. જો નિમિત્ત નૈમિત્તિક ભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે વ્યવહાર કથનચિત એટલે કોઈ અપેક્ષાએ સત્ય પણ છે, સત્યાર્થ પણ કહી શકાય છે. જો સર્વતઃ અસત્યાર્થ જ કહેવામાં આવે તો સર્વ વ્યવહારનો લોપ થાય, અને સર્વ વ્યવહારનો લોપ થતાં પરમાર્થનો પણ લોપ થાય. માટે જૈનદેવનો ઉપદેશ સ્યાદવાદરૂપ સમજે જ સમ્યક જ્ઞાન છે, સર્વથા એકાંત તે મિથ્યાત્વ છે. અસત્યાર્થ કહી અને વ્યવહારને છે જ નહીં એમ કહેવામાં આવે, અભાવરૂપે જો એને લેવામાં આવે એટલે કે વ્યવહાર નહીં છે જ નહીં એનો અભાવ કરી દેવામાં આવે અને અભાવરૂપે સમજવામાં આવે, અભાવરૂપે લેવામાં આવશે, તો એકાંતે પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, નિર્મળ છે એમ જ માન્યતા ઠરશે, એમ જ શ્રદ્ધા રહેશે. અને પછી એને કોઈ પુરુષાર્થ કરવાની જરૂર રહેશે નહીં, કેમ કે પોતાની અંદર એવા ભાવ છે જ નહીં. વ્યવહાર આખો કાઢી નાખવામાં આવ્યો, અભાવરૂપે જો કહેવામાં આવશે તો એકાંતે જે નિશ્ચય નયનો વિષય ભગવાન આત્મા જેવું સ્વરૂપ છે તે એકાંતે એવું છે એટલે કે બીજું કંઈ છે જ નહીં એમ ઠરશે. અને એમ ઠરતા એ વ્યવહારનો લોપ થાય છે, પર્યાય છે જ નહીં એવો એમાં ભાવ ઠરે છે. જેમ વેદાંતિ છે એ વેદાંતિ પર્યાયને માનતા જ નથી, બધું માયા છે, માત્ર એક બ્રહ્મ છે તે જ સત્ય છે એવી માન્યતા ધરાવે છે, તો એવું જૈન દર્શનમાં પણ થઈ જશે. અહીંયા જૈન દર્શનમાં આપણે એમ નથી લેતા, આપણે વ્યવહારથી જે છે તે સમજીએ છીએ, પર્યાયમાં જે કંઈ છે તેને પણ આપણે સ્વીકારીએ છીએ, તે પણ સત્ય છે અને એ હોવા પણ છે માટે એને આપણે સત્ય તરીકે લઈએ છીએ. પણ એની અપેક્ષા સમજીએ છીએ કે એ કઈ અપેક્ષાએ સત્ય છે, કઈ અપેક્ષાએ એને હોવાપણું કહ્યું, અને કઈ અપેક્ષાએ એનું હોવાપણું નથી, કઈ અપેક્ષાએ એ અસત્ય છે, એ વાતને આપણે બરાબર સમજીએ છીએ. એટલે નિશ્ચય નયનો વિષય ભગવાન આત્મા એની જ્યારે વાત કરતા હોઈએ, જેનો આશ્રય કરવાનો છે, જેને દ્રષ્ટિમાં લેવાનો છે, એની જ્યારે વાત કરતા હોઈએ, એવા શુદ્ધ સ્વરૂપને સમજવા માટે આપણે જ્યારે કટિબદ્ધ થયા હોઈએ, એવા દ્રવ્ય સ્ત્રોતનો આપણે અભ્યાસ કરતા હોઈએ, એ વખતે એ દ્રવ્યાર્થિક નયનો વિષય, દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા ત્રિકાળી નાયક 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 પૂર્ણ શુદ્ધ છે, અખંડ છે, અભેદ છે એમ કહેવામાં આવે, અને એની અંદર અન્ય કોઈ ભાવ નથી, કોઈ વિભાવ નથી, કોઈ વિકાર નથી, એવા કોઈ ગુણ નથી કે જેને કારણે વિભાવ થાય, વિકાર થાય. હવે આ અપેક્ષાને બાજુ પર મૂકી અને જ્યારે એમ કહેવામાં આવે કે ભાઈ તું સંસારી દશામાં દુઃખી છો, સંસારી દશામાં તારે અનેક પ્રકારની પર્યાયો સમયે સમયે થાય છે, એને લીધે થઈ અને જીવને આકુળતા થતા ઘણા દુઃખ સહન કરવાના આવે છે. આત્મપ્રદેશોનું કંપન એ આકુળતા કરાવનારું છે, એ દુઃખ પહોંચાડનારું છે. એટલે એવું બધું જે થાય છે એ તારી વર્તમાન પર્યાયને કારણે થાય છે. તારી વર્તમાન પર્યાય કેવી છે? મલિન છે. એ કર્મ સહિત છે, કર્મની ઉપાધિ સહિત છે, કર્મના ઉદયો તરફ તારું લક્ષ જાય છે એટલે તારા એવા ભાવ થાય છે. અને એ સિવાય જે કંઈ બધું બહારમાં છે, જગતના જે કોઈ પદાર્થો છે તે બધા જ્ઞેય છે, એને તું જ્ઞેય તરીકે નથી સ્વીકારતો અને એમાં તું મમત્વ કરે છે, એકત્વ કરે છે. અને જે ભાવ થાય છે એ બધા ભાવને કારણે, એ બધા ભાવને કારણે તને આશ્રવ અને બંધ થાય છે અને નવા કર્મ બંધાય છે. એ કર્મ ઉદયમાં આવે છે અને ફરી પાછો એ ઉદયો સાથે જોડાતા તું દુઃખી થાય છે. એટલે આ વાત સમજાવી અને એની કેવી સ્થિતિ છે, એની કેવી દશા છે એ જણાવવામાં આવે. એટલે આ વસ્તુ છે, વર્તમાનમાં આ વસ્તુ છે, ભૂતકાળમાં પણ આ વસ્તુ હતી, એમ એને પર્યાયનું લક્ષ કરાવવામાં આવે. અને પર્યાયનું લક્ષ કરાવી અને એને ધર્મનો ઉપદેશ આપવામાં આવે કે આ બધું પડ્યું છે એ દુઃખનું કારણ છે, એવા કારણને તું દૂર કરવા માટે પુરુષાર્થ કર. એવા કારણને તું દૂર કરી શકે એવો છો, તારે એવા કારણોને દૂર કરવાની જરૂર છે. તો પ્રશ્ન થાય કે એ હું દૂર કરી શકાય એવું છે? આ બધા દુઃખના કારણો, આ બધા વર્તમાન પર્યાય, ભૂતકાળમાં જે થઈ એવી બધી પર્યાયો, આ બધું દૂર થઈ શકે એવું છે? એવો સામો પ્રશ્ન થાય તો એમ કહેવામાં આવે કે હા એવું જ છે. પછી પાછો પ્રશ્ન થાય કે પણ આટલા બધા વખત સુધી, આટલા કાળ સુધી, અનંત કાળ સુધી મેં આવા વિભાવ ભાવ કર્યા, ગંદા ભાવ કર્યા, મલિન ભાવો કર્યા, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ કર્યા, તે છતાંય મારું સ્વરૂપ શું શુદ્ધ રહ્યું હશે? હું શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકીશ? હું ભગવાન આત્મા છું એવું તમે કહો છો, પણ ખરેખર મારું શુદ્ધ સ્વરૂપ રહ્યું હશે? તો એના ઉત્તરરૂપે એમ કહેવામાં આવે કે હા, તારું શુદ્ધ સ્વરૂપ જ છે. એ બધા ભાવો મૂળ સ્વરૂપમાં હતા નહીં, અત્યારે વર્તમાનમાં છે, તું દુઃખી છો, પણ એ દુઃખને તું દૂર કરી શકે કેમ? કે તારું મૂળ સ્વરૂપ તો શુદ્ધ જ છે અને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ સહજ છે, એ તારો અધિકાર છે, એ મૂળ વસ્તુ છે. તું એવા શુદ્ધ સ્વરૂપને છોડીને બહારમાં આવ્યો છે એટલે તને એનું લક્ષ નથી, એ તને જણાતું નથી, એનો અનુભવ નથી, એટલે તને શંકા થાય છે. પણ તારું મૂળ સ્વરૂપ તો શુદ્ધ જ છે એમ કરીને દ્રષ્ટિનો વિષય કેવો છે એ જણાવવામાં આવે. એટલે આખું શાસ્ત્ર આપણે સમજીએ તો બંને અપેક્ષાઓ સાથે જ સમજવાની છે કે વર્તમાન તારી દુઃખની દશા, પર્યાય તારી દુઃખી પર્યાય, આ બધું એને સમજવાનું છે. અને સાથે ને સાથે એવો વિશ્વાસ જગાવવાનો છે કે આ જે કંઈ છે એ બધું હું પોતે દૂર કરી શકું એવો શક્તિમાન છું, સક્ષમ છું, અને એવું એ બધું દૂર થઈ જાય એવું છે, એ બધું ક્ષણિક છે. એટલે બંનેને સાથે સમજવો પડશે. એ વ્યવહાર જે છે એ છે, હોવા પણ એ છે, પણ એ શાશ્વત નથી, એ વાતને સમજવાની છે. એટલે એવો વ્યવહાર અને સાથે રહેલો નિશ્ચય મૂળ સ્વરૂપ કેવું છે એ બંને વાતને સાથે લેવાની છે. જો વ્યવહારને ઉડાડી દેવામાં આવે કે એવો વ્યવહાર છે જ નહીં, આત્માનું સ્વરૂપ તો એક શુદ્ધ જ છે, એવું જો એકાંતે લેવામાં આવશે તો એની પોતાની દશા કેવી છે એને સમજાવીના, એને સમજાવીના એ કંઈ પણ કરશે નહીં, સ્વચ્છંદે ચડી જશે, કોઈ ધર્મની પ્રવૃત્તિ એને થશે નહીં, મોક્ષ માર્ગનો લોપ થશે. એટલે એ વાત અહીંયા કહી કે છે કે જીનદેવનો ઉપદેશ યાદવાદ રૂપે સમજે જ સમ્યક જ્ઞાન છે. સર્વથા એકાંત તે મિથ્યાત્વ છે, કોઈ પણ વસ્તુને એકાંતે લેવી તે મિથ્યાત્વ છે. તો આજે આપણે જેટલો ભાગ કર્યો એમાંનો ઘણો ખરો ભાગ આપણે ગઈ વખતે પણ કર્યો હતો, એટલે હું માનું છું કે વધારે સ્પષ્ટતાઓ પણ થઈ હશે આપણને. હવે પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે 58, 59 અને 60 ગાથા ઉપર જે પ્રવચન આપ્યા છે એના આપણે કેટલાક અંશોને સમજીએ, એટલે આપણને વ્યવહાર અને નિશ્ચય કઈ રીતે લેવા અને એનું પ્રયોજન શું છે એ બરાબર સમજાઈ જાય. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, પાન 139, એના ઉપર અહીંયા ગાથા 58, 59, 60 ટીકા ઉપરનું પ્રવચન એમાં પૂજ્ય ગુરુદેવ કહે છે કે જેમ વ્યવહારી લોકો માર્ગે નીકળેલા સંઘને લૂંટાતો દેખીને આ માર્ગ લૂંટાય છે એમ કહે છે, સંઘની માર્ગમાં તેટલી વાર ઉપસ્થિતિ હોય છે તેથી તેનો ઉપચાર કરીને આ માર્ગ લૂંટાય છે એમ લૌકિકમાં કહે છે. સંઘ લૂંટાય છે એમ કહેવાને બદલે માર્ગ લૂંટાય છે એમ કહ્યું. એ તો સંઘની માર્ગમાં થોડો કાળ સ્થિતિ છે તે દેખીને તેનો ઉપચાર કરીને આ માર્ગ લૂંટાય છે એમ કહ્યું છે. એક સંઘ લૂંટાયો પણ બીજા પણ લૂંટાતા હોય, ત્રીજા પણ લૂંટાતા હોય એટલે પછી એમ જ કહી દેવામાં આવે, કેમ કે પેલો સંઘ તો પછી ચાલ્યો ગયો લૂંટાયા પછીથી, પણ બીજા પણ લૂંટાય છે ને તો પછી બધા દરેકનું કેવી રીતે કહી શકાય. એટલે એ અપેક્ષાએ પણ એમ જ કહેવાય કે ભાઈ માર્ગ લૂંટાય છે કહો ને એટલે બધા આવી ગયા, જે ગયા જેટલા લૂંટાયા એ બધા આવી ગયા. એ વાત અહીંયા કરી છે કે એ તો સંઘની માર્ગમાં થોડો કાળ સ્થિતિ છે તે દેખીને તેનો ઉપચાર કરીને આ માર્ગ લૂંટાય છે એમ કહ્યું છે. એની સ્થિતિ થોડો કાળની છે ને, જે લૂંટાય છે એ તો ત્યાં થોડો વખત જયારે માર્ગ ઉપર હતા ત્યારે જ લૂંટાયા ને, બીજા પણ ત્યાં આવ્યા એ પણ એ વખતે જ લૂંટાયા ને, એટલે એમની સ્થિતિ એ માર્ગ ઉપર કેટલો વખત હતી, થોડો સમય ઉપર. એટલે એમ એ જે લૂંટાયા છે એનો પછી ઉપચાર માર્ગ લૂંટાય છે એમ કરીને વ્યવહારથી કહેવામાં આવ્યો. તો પણ જો નિશ્ચયથી જોવામાં આવે તો, એવું છે છતાં પણ જો નિશ્ચયથી જોવામાં આવે તો, જે આકાશના અમુક ભાગ સ્વરૂપ છે એવો માર્ગ તો કોઈ લૂંટાતો નથી. માર્ગ શું લૂંટાય? માર્ગ કઈ લૂંટાવાની વસ્તુ છે જ નહીં, લૂંટાય છે તો માણસો. તેવી રીતે ભગવાન અર્જંત દેવે જે વાત કરી છે એ વાત કરતા કહે છે કે જીવમાં બંધ પર્યાયથી સ્થિતિ પામેલા કર્મ અને નો કર્મનો વર્ણ દેખીને વ્યવહારથી જણાવે છે. કોણ જણાવે છે? ભગવાન જણાવે છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાને કહ્યું છે કે જીવનો આ વર્ણ છે. વર્ણ કોનો છે? કર્મનો કર્મનો વર્ણ છે, પણ એને જીવનો વર્ણ છે એમ કહેવામાં આવ્યું. થોડી સ્થિતિ છે એની, પણ થોડી સ્થિતિ જ છે. વર્ણ પણ અનેક પ્રકારના આવવાના છે, પણ છતાં એને એમ કહ્યું કે આ જીવનો વર્ણ છે. રાગનો તથા કર્મનો જીવ સાથે સંબંધ દેખી, રાગનો અને કર્મનો જીવ સાથે સંબંધ જોઈને, અર્થાત જીવમાં તે પ્રકારે સ્થિતિ હોવાથી, એ પ્રકારે જીવની સ્થિતિ હોવાથી, એવું જણાતું હોવાથી ઉપચાર કરીને કહે છે કે જીવનો આ વર્ણ છે. ખરેખર એ વર્ણ કર્મનો છે. ગુરુદેવ કહે છે કે કેવો સરસ દાખલો આપ્યો છે, માર્ગ તો લૂંટાતો નથી પણ માર્ગમાં તેટલો કાળ રહેલો સંઘ લૂંટાય છે. અહીંયા પણ આપણે જે વાત કરીએ છીએ તે સમયની, એટલા કાળની એ પર્યાયો છે એ ખરેખર જીવની નથી, પણ છતાંય એને જીવની કહી દીધી છે. અહીંયા પણ એ છે કે કાળ, તેટલો કાળ રહેલો સંઘ લૂંટાય છે અને તેનો ઉપચાર કરીને માર્ગ લૂંટાય છે એમ કહેવાય છે. તેમ ભગવાન આત્મા તો ત્રિકાળી આનંદનો નાથ, નિત્યાનંદ સ્વરૂપ ચૈતન્ય પ્રભુ ધ્રુવ છે, એ તો ક્યારેય બદલાતું તત્વ નથી. અને તે ચૈતન્ય ધ્રુવ પ્રવાહ સદાકાળ એવો ને એવો જ છે, પરંતુ તેની પર્યાયમાં રાગ અને કર્મનો સંબંધ છે. મૂળ સ્વરૂપમાં નહીં પણ પર્યાયમાં જીવને રાગનો સંબંધ છે, કર્મનો સંબંધ છે. અને તે સમય પૂરતો, જેટલા સમય માટે એ સંબંધ છે એવી પર્યાય થઈ રહી છે ત્યારની વાત કરતા કહે છે કે તે સમય પૂરતો પર્યાયનો સંબંધ દેખીને, તેનો ઉપચાર કરીને કર્મ અને રાગ જીવના છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. એ રાગનો સંબંધ જીવ સાથે કેટલો રહ્યો? એ ક્ષણિક હતો. અને જેટલી વખત એવો સંબંધ થયો છે દરેક વખતે એ એક જ પ્રકારનો નથી થયો, જુદા જુદા પ્રકારે, અસંખ્ય પ્રકારે એવો સંબંધ થયો છે. એની તીવ્રતામાં પણ ભેદ છે, જુદા જુદાપણું છે, એની તીવ્રતા પણ ઓછી વધતી છે. એટલે એક સરખો રાગ નથી, એક સરખો દ્વેષ નથી, શુભ ભાવ કે અશુભ ભાવ કોઈ એક સરખા નથી, જુદા જુદા સમયે થયા છે. એટલે એ બધું જીવ સાથે થોડા સમયનું છે, ક્ષણિક છે, તે છતાં પણ એને જીવના કયા છે. પણ એ જીવના કયા એ વ્યવહારથી કહેવામાં આવ્યા છે, કેમ કે મૂળ સ્વરૂપમાં નથી. મૂળ સ્વરૂપમાં જે છે અનંત ગુણ છે, એ ત્રિકાળ એક સરખા રહે છે, એવાને એવા રહે છે, અને એમાં કંઈ વધઘટ થતી નથી, જવા આવવા પણ કોઈ વાત છે નહીં. એ તો એવું ને એવું જ રહેશે. જ્યારે અહીંયા થોડા સમયનું છે, ક્ષણિક છે, એ પર્યાયમાં છે, છતાં પણ એ જીવનું છે એમ કહી દેવામાં આવ્યું છે. આ કર્મ, નોકર્મ અને રાગાદિ બંધ પર્યાયથી જીવમાં સ્થિતિ પામેલ છે. એ બધું જીવની અંદર દેખાય છે, જીવમાં સ્થિતિ પામેલ છે, એટલે કે જીવની પર્યાયમાં એ આવેલ છે, જીવના મૂળ સ્વરૂપમાં આવેલ નથી. જે કર્મ હોય, નોકર્મ હોય, રાગ હોય, દ્વેષ હોય, શુભાશુભ ભાવ હોય, એ ગમે તે વસ્તુ હોય, એ બધું જીવની સ્થિતિમાં એટલે કે એની દશામાં દેખાય છે, એની પર્યાયમાં છે. અને એ પર્યાય એક સમયની છે, બીજા સમયે એ બીજી છે. અને જો એ જીવ પુરુષાર્થ કરી અને પોતાની દ્રષ્ટિને આત્મા તરફ કરે છે તો પછી એ બધું ચાલ્યું જાય છે. એટલે કે એ કર્મ અને રાગાદિનો સંબંધ પર્યાયમાં એક સમય પૂરતો છે. એ સમયે છે, બીજા સમયે બીજી વસ્તુ છે. વર્તમાન પર્યાયમાં અત્યારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, એ વર્તમાન પર્યાયનો વિચાર કરીએ તો શુભભાવ વર્તે છે આપણને. વર્તમાન પર્યાયમાં એક સમય માટે કર્મ અને રાગનો સંબંધ છે. તે સંબંધ એક સમયનો જ છે, બીજે સમયે બીજો સંબંધ થાય છે. એટલે આપણે અત્યારે શાસ્ત્રનો અભ્યાસ કરી અને એમાંથી જો ઊંડા ઉતરી જઈએ અને આપણી સાથે બેઠેલામાંથી કોઈને એવું મનોમંથન ચિંતન થાય તો અહીંયા શાસ્ત્રના અભ્યાસ કરતા કરતા આત્મામાં ઉતરી જાય. એટલે વર્તમાન પર્યાય જે શુભ ભાવની હતી એને સ્થાને નવી પર્યાય જે ઉત્પન્ન થશે તે શુદ્ધ નિર્મળ પર્યાય થશે. તીર્થંકર ભગવાનના સમુશ્રણમાં બેઠા હોઈએ, પ્રભુની ઓમકાર ધ્વનિ સાંભળતા હોઈએ, બધા સમાધાન મળી જાય એવા ભાવમાં ઉતરી જઈએ, એવું એ દ્રવ્યશ્રુત હોય એને કારણે એના નિમિત્તે અંતરમાં ભાવશ્રુત પ્રગટ થાય. અને જો જીવ પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને ત્યાં અંતરમાં પોતે ઉતરી જાય છે, એનો ઉપયોગ જે છે તે અંતર્મુખ થઈ જાય છે, તો પેલો શુભ ભાવ હતો એને ઠેકાણે એને નિર્મળ શુદ્ધ પર્યાય થઈ જાય છે, એનો ભાવ શુદ્ધ થઈ જાય છે. એટલે એ તો એક ક્ષણમાં પલટી જાય છે. આ સમયે આ પર્યાય છે, બીજા સમયની પર્યાય શુદ્ધ નિર્મળ થઈ જાય છે, એમાં કોઈ વાર લાગતી નથી. એટલે એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે બીજા સમયે એ સંબંધ બીજો હોય, એ પરનું લક્ષ્ય કરીને ગયો હોય તો પણ બીજો હોય, અને જો સ્વનું લક્ષ્ય કરે તો પણ એ સંબંધ બદલાઈ જાય છે, એ તો પોતે પોતાને જાણવા વાળો થઈ જાય છે. એટલે એ સંબંધ એ એક સમયનો છે, બીજા સમયે બીજો સંબંધ થાય છે અને ત્રીજા સમયે ત્રીજો, પણ તે એક સમય પૂરતો જ સંબંધ થાય છે. સંબંધ જે થાય છે તે એક સમય પૂરતો જ થાય છે. તેથી આટલો સંબંધ દેખીને એટલે પરનું લક્ષ્ય કરીને એ રહ્યો છે ત્યારે દરેક સમયે સમયનો જે સંબંધ છે જુદા જુદા પ્રકારનો જુદો જુદો છે. એ સંબંધમાં પણ તીવ્રતા પણ ઓછા વધતી જુદા જુદા પ્રકારે છે, એમાં વિષય પણ બદલાય છે. એક ક્ષણ પહેલા વિષય તરીકે સામે પ્રતિમા હતી અને બીજા જ સમયે વિષય તરીકે એ પ્રતિમાનું દર્શન કરવા આવનાર કોઈ બીજી વ્યક્તિ છે એ આવી જાય છે. આપણે મંદિરમાં બેઠા હોઈએ અને પ્રતિમાના દર્શન કરતા હોઈએ અને ત્યાં કોઈક બાજુમાં આવે, તરત જ તો આપણું લક્ષ્ય એ સમયે એના તરફ ચાલ્યું જાય છે. વળી પાછો આપણું લક્ષ્ય બદલાતા આપણો ઉપયોગ ફરી પાછો પ્રતિમા તરફ જાય છે અને પ્રતિમાના દર્શન કરતા કરતા ફરી પાછું આપણું લક્ષ્ય સિમંદર ભગવાન મહાવીર ક્ષેત્રમાં બિરાજે છે એમ થઈ જાય છે. એટલે એ વિકલ્પ સાથે જોડાઈ જઈએ છીએ. એટલે મંદિરમાં આપણે દર્શન કરીએ છીએ ત્યાં કેટલી બધી વખત આપણો ઉપયોગ બદલાઈ જાય છે. એટલે સમયે સમયે એ જે સંબંધ જે છે જીવનો, એ ભલે બહારમાં છે તો પણ, શુભભાવમાં છે તો પણ, મંદિરમાં છે તો પણ એ બદલાતો રહે છે, તો પણ એ બદલાય છે. એ વાત અહીંયા કરીને કહે છે કે એ એક સમયે એ સંબંધ એક પ્રકારે છે, બીજા સમયે બીજા પ્રકારનો છે, ત્રીજા સમયે ત્રીજા પ્રકારનો છે, એ એક સમય પૂરતો જ સંબંધ થાય છે. તેથી આટલો સંબંધ દેખીને જેમ માર્ગ લૂંટાતો નથી છતાં માર્ગ લૂંટાય છે એમ જે કહેવામાં આવ્યું, એવો આરોપ કહેવામાં આવ્યો, એવી રીતે આ ભગવાન આત્માને કર્મ અને રાગાદિ નથી છતાં વ્યવહારથી તે આત્માને છે એમ કહેવાય છે. એટલે કે એ જે સંબંધ જે છે એ ક્ષણિક અને જુદો જુદો હોવા છતાં એ સંબંધને એમ કહી દેવામાં આવ્યું કે એ જીવના છે એ શુભભાવ આદિ જીવના છે, એ રાગાદી કે દ્વેષ આદિ જે છે એ જીવના છે એમ કહેવામાં આવ્યું. એ વ્યવહારથી કહેવામાં આવ્યું, ઉપચારથી કહેવામાં આવ્યું. નિશ્ચયથી શું છે? તો કે છે નિશ્ચયથી તો આત્મા સદાય અમૂર્ત સ્વભાવી, મૂર્તિકપણું છે નહીં, અને ઉપયોગ ગુણ વડે અન્ય દ્રવ્યોથી અધિક છે. પાંચે દ્રવ્યોથી એ ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી ઉપયોગ લક્ષણ સ્વરૂપ સર્વજ્ઞ સ્વરૂપ ત્રિકાળ રહેવાવાળું જે દ્રવ્ય છે એ બધાથી અધિક છે. કઈ રીતે અધિક છે? તો કે એ ઉપયોગ ગુણ વડે પોતે જ્ઞાન સ્વભાવી છે એને લીધે થઈ અને બીજા દ્રવ્યોથી જુદું છે, અધિક છે. બીજા કોઈ દ્રવ્ય જ્ઞાન કરતા નથી, બીજા કોઈ દ્રવ્યમાં એ જીવત્વ શક્તિ પણ નથી, ચેતના પણ નથી. એ ચેતના ગુણ વડે એ બધા પાંચેય દ્રવ્યોથી એ જુદો પડે છે અને એ અધિક છે એમ અહીંયા કહેવામાં આવ્યું. એટલે અમૂર્ત, અમૂર્ત તો છ માના પાંચ દ્રવ્ય છે. મૂર્તિકપણું જે છે એ તો માત્ર ઉદગલને જ છે, પણ એ અમૂર્તિકપણું છે એટલું જ નહીં, પણ એને ચેતનપણું છે એવા ચેતનપણાથી એ બીજા દ્રવ્યોથી અધિક છે. એવા જીવને કોઈ પણ વર્ણ આદિ નથી. વર્ણ આદિ કહેતા બધું આવી જાય, રાગ દ્વેષના ભાવો પણ આવી જાય, પૂતગલના ભાવો પણ આવી જાય, એમાંનું કંઈ એને નથી. નિશ્ચયથી અંદર પરમાર્થ વસ્તુને ચૈતન્ય ધ્રુવ પ્રવાહને જોતા તેમાં વર્ણ આદિ કાંઈ નથી. આગળ અહીંયા વાત કરે છે નીચેના પેરેગ્રાફમાં, ત્રીજા પેરેગ્રાફમાં 140માં પાના પર, કે જેવી રીતે જીવને વર્ણ નથી એમ કહ્યું તેવી રીતે ગંધ રસ સ્પર્શ રૂપ શરીર સંસ્થાન સહનન રાગ દ્વેષ મોહ મિથ્યાત્વ પ્રત્યય એટલે આશ્રવ કર્મ નોકર્મ વર્ગ વર્ગણા સ્પર્ધક અધ્યાત્મ સ્થાન અનુભાવ સ્થાન યોગ સ્થાન બંધ સ્થાન ઉદય સ્થાન માર્ગણા સ્થાન સ્થિતિબંધ સ્થાન સંકલેશ સ્થાન વિશુદ્ધિ સ્થાન અને સંયમ લબ્ધિના સ્થાન પણ જીવને નથી. આ બધા સ્થાન વિશે આપણે આગળ વાત કરી ગયા છે. તથા પર્યાપ્ત અપર્યાપ્ત સંજ્ઞી અસંજ્ઞી આદિ જે જીવ સ્થાન છે તે જીવને નથી. પહેલા 29 બોલ દ્વારા જે ભાવો કયા તે સઘળાય તે બધાએ એક સમય પૂરતા જીવની પર્યાયમાં છે, એક સમય પૂરતા જીવની પર્યાયમાં છે, પણ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં તેઓ નથી. ભગવાન આત્મા તો ચૈતન્યના ધ્રુવ પ્રવાહે ધ્રુવ ધ્રુવ એમને એમ જ અનાદિ અનંત રહેલો છે. તેને આ બધા ભાવો સાથે પર્યાયમાં એક સમય પૂરતો જ જે સંબંધ છે તે દેખીને તેઓ જીવના છે એમ અરિહંતદેવ વ્યવહારથી કહે છે. એક સમય પૂરતો સંબંધ છે એ જોઈને અરિહંત ભગવાને એને વ્યવહારથી છે એમ સ્પષ્ટ કહ્યું છે, એ નિશ્ચયથી નથી. તો પણ નિશ્ચયથી ત્રિકાળી દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ તેઓ જીવના નથી, જીવના છે જ નહીં. નિશ્ચયથી તો સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે અને જે ઉપયોગ ગુણ વડે અન્યથી અધિક છે એવા આત્માને તે સર્વ ભાવો નથી. જો અહીંયા ગુરુદેવ વાત બીજી કરે છે, કહે છે કે જુઓ, જોયું ઉપરોક્ત બધાએ ભાવો મૂર્ત કહ્યા અને ભગવાન આત્મા અરૂપી અમૂર્ત વસ્તુ છે એમ કહ્યું. આત્મા જાણવાના સ્વભાવવાળું અરૂપી ચૈતન્ય તત્વ છે અને તે સર્વભેદની પર્યાયથી ભિન્ન છે એમ કહે છે. બધાથી એ જુદું તત્વ છે, પર્યાયથી પણ જુદું છે, પોતાની નિર્મળ શુદ્ધ પર્યાય છે એનાથી પણ ભગવાન આત્મા જુદો છે. એ ત્રિકાળ જ્ઞાયક છે, તે શુદ્ધ નિર્મળ પર્યાયથી પણ જુદો છે. ગુણસ્થાન જીવ સ્થાન માર્ગણા સ્થાન આદિની એક સમયની પર્યાયમાં સ્થિતિ દેખીને તેઓ જીવના છે એમ વ્યવહારથી કહ્યું, છતાં સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે એવા ચૈતન્ય ભગવાન આત્મામાં તેઓ નથી. આ ભાવો તો પહેલા પૂતગલના પરિણામમય કહ્યા છે તેથી તેઓ મૂર્ત છે અને ભગવાન આત્મા અરૂપી અમૂર્ત છે. તેથી ત્રિકાળ અમૂર્ત સ્વભાવી આત્મા તે મૂર્ત ભાવોથી ભિન્ન છે, જુદો છે. હવે એના પછીનો પેરેગ્રાફ આપણે લઈએ, પાના 141 ઉપર ત્રીજો પેરેગ્રાફ. એમાં વાત કરી છે કે અનંતકાળથી પ્રવાહરૂપ સંસાર ભલે હો તો પણ તેની સાથે જીવને અનંતકાળનો સંબંધ નથી. થોડી નવી વાત છે, સમજવા જેવી વાત છે. અનંતકાળથી પ્રવાહરૂપ સંસાર ભલે હો, અનાદિનો છે ને, અનંતકાળથી છે ને, અને એ સિદ્ધ નથી થયો તો એ સંસાર પર્યાયમાં રહ્યો છે. એટલે એમ કહ્યું કે અનંતકાળથી પ્રવાહરૂપ સંસાર ભલે હો તો પણ તેની સાથે જીવને અનંતકાળનો સંબંધ નથી, પણ એક સમયનો જ સંબંધ છે. અનંતકાળમાં જે જે પર્યાયો થઈ એ બધી એક એક સમયની પર્યાય હતી અને દરેક પર્યાય જુદી જુદી હતી. અનંતકાળથી એ છે મિથ્યાત્વ સહિત છે, સંસારી અવસ્થામાં છે, અને બધી પર્યાયો જે છે તે સંસારી પર્યાય છે. સિદ્ધની પર્યાય હજી એને નથી પ્રગટ કરી, અને એ અનંતકાળથી એવો પ્રવાહ ચાલ્યો આવે છે. એક પછી એક જે પર્યાય થાય છે તે એના રાગ દ્વેષના ભાવને અનુરૂપ જે બંધ પડ્યા છે એ અનુસાર થાય છે. એટલે એ બધી પ્રવાહરૂપે છે, એ પ્રવાહરૂપે એને ભૂતકાળમાં એ જે પર્યાયો થઈ એને પ્રવાહરૂપે કહી, અને એ બધી જ પર્યાયો એ સંસારી પર્યાય હતી. તો પણ તેની સાથે જીવને એવો અનંતકાળનો સંબંધ નથી. એક અપેક્ષાએ આપણે એમ કહીએ કે બધી પર્યાયને અનંતકાળથી એને સંબંધ હતો તો અનંતકાળનો સંબંધ છે, પણ અહીંયા જુદી વાત સમજાવી છે. એટલે ગુરુદેવ એમ કહે છે કે તે છતાં તેની સાથે જીવને અનંતકાળનો સંબંધ નથી, પણ એક સમયનો જ સંબંધ છે. કેમ એમ કહ્યું? કેમ કે એ પર્યાય તરીકે હતું અને જ્યારે જે થયું તે વખતે પાછું વિલીન થઈ ગયું, એ આત્મામાં પ્રવેશ પામ્યું નહીં. એટલે એનો સંબંધ એક સમયનો જ હતો, એ પર્યાય રૂપે જ હતું, એટલે એ અનંતકાળથી છે એમ કહેવાય નહીં. અનંતકાળથી જીવ છે, અનાદિનો જીવ છે, આપણે એની આદિ નથી એમ કહીએ છીએ, જાણીએ છીએ, અને વર્તમાન સુધી પહોંચ્યો છે ત્યાં સુધીમાં એને અનંત પર્યાય કરી છે, અનંત સંસારી પર્યાય કરી છે. તે છતાંય એ બધી પર્યાયનો સંબંધ એક સમયનો જ કયો, કેમ કે એ દરેક સમયે થઈ અને એ વિલીન થતા બીજી નવી પર્યાય થઈ, બીજી વિલીન થતા ત્રીજી થઈ, ત્રીજી વિલીન થતા ચોથી થઈ, એમ અનંત પર્યાય થઈ. તે અનંત પર્યાય એ બધી એક એક સમયની હોવાથી એનો સંબંધ જીવ સાથે એક સમય માટે જ હતો. એટલે જીવ સાથે એનો કોઈ સંબંધ કાયમી થયો નથી, કોઈ સંબંધ એનો એસ્ટાબ્લિશ થતો જ નથી. એક સમય માટે હતો અને ચાલ્યો ગયો, એક સમય માટે હતો અને ચાલ્યો ગયો. વર્તમાનમાં પણ અત્યારે જે પર્યાય એની છે તે શુદ્ધ પર્યાય નથી, શુભ પર્યાય એ શાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યો છે. તે પર્યાય પણ આ સમય પૂરતી છે, બીજા સમયે બીજી થશે, એ પણ શુભભાવની થશે. અને જો એનું લક્ષ સ્વાધ્યાયમાં નહીં હોય અને બીજા વિકલ્પમાં જશે તો શુભભાવની પણ થશે. પણ એ કોઈ પણ પર્યાય થાય એનો સંબંધ જીવ સાથે એક સમયનો જ હોય છે. બહુ નવી વાત છે અને બહુ શાંતિથી સમજવા જેવું છે. આ વાત બેસે એટલે એને પોતાનું સ્વરૂપ કેવું છે એનો વિચાર કરવા, એનો વિચાર કરવા માટે થઈ અને એ પ્રેરાય, એનો વિચાર કરવાનું એને મન થાય કે આમાં તો પછી મારું સ્વરૂપ કેવું છે, અને પછી એમ કરતા એને પોતાના સ્વરૂપનું મહાત્મા આવે. જે છે તે બધું એક સમયનું જ છે. વર્તમાન પર્યાય અત્યારે એ મનુષ્યની પર્યાયમાં રહ્યો હોય તો પણ દરેક સમયની પર્યાયનો સંબંધ જીવ સાથે એક સમયનો જ છે. દરેક સમય બદલાય છે, એ મનુષ્યની પર્યાયમાં છે અને મનુષ્યને અનુરૂપ શરીર મળ્યું છે, એ રમેશ થયો છે, એ ડૉક્ટર થયો છે, જે થયો છે તે બધું દરેક સમયે સમયે બદલાતું છે. એટલે કોઈ પણ વસ્તુ એ રહી નહીં, એક સમય પૂરતી હતી એ ચાલી ગઈ, બીજા સમયે એવા જ પ્રકારની બીજી વસ્તુ થઈ, એ બીજી વસ્તુ એ જ્યારે થઈ એટલે બીજી પર્યાય થઈ, બીજી સ્થિતિ થઈ, તો એ વખતની એની રાગ દ્વેષની તીવ્રતામાં પણ ફેર છે, એ વખતે એને એમાં કેટલો રસ છે એમાં પણ ફેર છે, તફાવત છે. એટલે એ પણ એક સમય પૂરતો એનો જીવ સાથે સંબંધ હતો, એ પણ ચાલ્યો ગયો, ફરી થાય છે બીજો સંબંધ. આમ જેટલી પર્યાય એની થઈ ભૂતકાળમાં જેટલી પણ પર્યાયો એની થઈ એ બધી પર્યાયો એક એક સમય માત્રની જ હતી, એટલે એ એક સમયની પર્યાયો વિલીન થઈ જતા ભગવાન આત્મામાં કંઈ ગયું નહીં, એટલે ભગવાન આત્માને કંઈ નુકસાન થયું નહીં. જો કેવું સિદ્ધ થાય છે, મહાપુરુષો જયારે સમજાવે ને ત્યારે આપણને અંદરમાંથી વાત પકડાય છે, કહું વાત તો બિલકુલ બરાબર છે, આપણે તો આમ નામ બોલતા હતા કે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, પણ ત્રિકાળ શુદ્ધ કેવી રીતે છે આ વાત પંડિતો પણ સમજ્યા નહોતા. ગુરુદેવે આ વાતને બહાર લાવી છે કે ભાઈ એ બધા સંબંધો જે જે થયા તે એક એક સમયના હતા, ખૂબ ઊંડાણથી વાત કરી છે. અને એક એક સમયના સંબંધો સ્વરૂપમાં પ્રવેશે કેવી રીતે, અને એ એક સંબંધનો એક સમયનો જે કંઈ થયું, જે સંબંધ થયો, જે પર્યાય થઈ, એને આત્મામાં પ્રવેશવા માટેનો બીજો કોઈ સમય જ પ્રાપ્ત નથી થયો, એ એક સમય પૂરો થતાં બીજો સમયમાં બીજી પર્યાય એની થઈ ગઈ, એટલે પેલું તો ચાલ્યું ગયું, એને કોઈ અવકાશ જ નથી આત્મામાં પ્રવેશવાનો. કેટલી સુંદર વાત કરી દીધી છે. અરે ભગવાન, આ આવું તત્વ આ ગુરુદેવે ન સમજાવ્યું હોત તો આપણું શું થાત. આ કુંકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ 2000 વર્ષ પહેલા લખાયેલી એની આ ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી 1000 વર્ષ પછી, અને પછી બીજાઓએ પણ કરી, એમાં જયસેન આચાર્ય પણ કરી, એ પણ અદભુત ટીકા બીજાઓએ ઘણાએ કરી, બધું હતું, તે છતાંય આ ભાવ ગુરુદેવે આપણને આપ્યા, કેવી અદભુત વાત છે કે આ સ્વરૂપ કેમ નથી બદલાતું. એ બધું એક એક સમયનું ચાલ્યું જાય છે. અત્યારે વર્તમાનની અંદર અસંખ્ય સમયો આપણને આટલો વિચાર કરવામાં ચાલ્યા ગયા, આ ભાવ પણ એક સરખો રહેતો નથી. ભાઈ, આ બધી પર્યાયો ક્યાંથી જીવની હોય? એક પણ પર્યાય જીવની નથી. હવે તો એ જ શોધવાનું રહ્યું કે મને કેમ આવી પર્યાયો થાય છે, અને મારે એનાથી કેમ બચવું, મને મારું મૂળ સ્વરૂપ પ્રાપ્ત થાય, બસ એ સિવાય બીજી કોઈ વાત ન હોય. આ પર્યાયો સિદ્ધને નથી થતી અને મને થાય છે, તો ક્યાં મારી ભૂલ છે, ક્યાં મારા પુરુષાર્થની નબળાઈ છે, હું કેમ કરીને એ એક પછી એક થતી નવી પર્યાયોને મારા સ્વરૂપ તરફ વાળી અને શુદ્ધ પર્યાય પ્રગટ કરું, એ સિવાય બીજું કંઈ કરવા જેવું નથી. ભાઈ, આ બધી પર્યાયો થાય છે થાય છે, એ પ્રવાહને તું જોયા કરીશ જોયા કરીશ જોયા કરીશ, તોય તારો સમય વીતી જશે, તું આત્મામાં નહીં જઈ શકે. લક્ષ સ્વરૂપનું જ કરવાનું છે, આત્માનું લક્ષ કરવાનું છે, ધ્રુવનું લક્ષ કરવાનું છે, એવો માર્ગ પણ દર્શાવી દીધો છે. કેમ કે જે પર્યાય એક સમયની છે, જે ટકતી નથી, એનું તું લક્ષ કેવી રીતે કરીશ? એનો સંબંધ આત્મા સાથે એક સમયનો છે, તો તું એનું લક્ષ પણ કરી શકતો નથી. ભાઈ, ગુરુદેવે જે વાત કરી છે એ આ વાત છે. ઘણી વાર આ વાત આવી કે પર્યાયનું લક્ષ પણ નહીં, શુદ્ધ પર્યાયનું લક્ષ પણ નહીં. જુઓ, અહીંયા એ વાત ખૂબ સરસ રીતે સમજાવી. કેમ પર્યાયનું લક્ષ નહીં? કે જેનો સંબંધ એક સમય માટેનો છે, એનું તું લક્ષ ક્યાં કરવા જઈશ? તારી પાસે એ લક્ષ કરવા માટે પણ સમય નથી, એવો ગાળો જ તને મળતો નથી કે તું એનું લક્ષ કરે. તું પર્યાયનું લક્ષ કરવા જાય છે, પર્યાયનું લક્ષ કરવા જાય છે, ત્યાં તો એ બદલાઈ જાય છે. ભાઈ, જે ત્રિકાળ રહ્યું છે, જે બદલાતું નથી, એનું જ લક્ષ થઈ શકે છે, પર્યાયનું લક્ષ થઈ શકતું જ નથી. તું ભોળવાય છે, તું ભ્રાંતિમાં પડે છે કે તું પર્યાયનું લક્ષ કરે છે. ખરેખર તો તું વિભાવ ભાવે જ પરિણમે છે, પરનું લક્ષ કરે છે. પર્યાયનું લક્ષ કરતા તું ખરેખર તો પરનું જ લક્ષ કરે છે. તું આત્માનું લક્ષ કરવા જા. જે બદલાતું નથી એવું ધ્રુવ છે, ત્રિકાળ છે, એ તારો જ સ્વભાવ છે, અને એનું લક્ષ સહજ રીતે થાય છે. એ કરવું બહુ સહેલું છે. તું અંદરમાં ઊંડો ઉતરી જઈશ તો તને સમજાશે કે એ તો ખૂબ સહેલું છે. જે અઘરું છે એ તો પરનું લક્ષ્ય કરવું અઘરું છે, પણ તને ટેવ પડી છે એટલે તું પરમાં અને પરમાં રહ્યો છે એટલે તને એ સહેલું લાગે છે. ખરેખર તો પોતાના સ્વભાવથી ચ્યુત થઈને બહારમાં રખડવું જે એ તો દુઃખકર છે, એ તો ખૂબ દુઃખ આપનારી વસ્તુ છે. સ્વરૂપનું જ લક્ષ્ય થાય, કેવી સુંદર વાતો ગુરુદેવના વચનામૃતમાંથી નીકળે છે. ભાઈ, હા હા હા, તને ગમે તેટલો લાંબો સંસાર હો, અરે 70 કરોડાકોડી સાગરોપમ કર્મની સ્થિતિ હો, પણ સંબંધની સ્થિતિ તો એક સમય પૂરતી છે. ત્રિકાળી ભગવાન આનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ છે ને, એ શાશ્વત છે. બાકી પેલી બધી પર્યાયો ગમે તેટલા લાંબા કાળ સુધી તે એવા ભાવ કર્યા હોય, પણ એ દરેકે દરેક એક એક સમય પૂરતી જ હતી. જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ 30 કરોડાકોટી સાગરની છે એમ જે કહ્યું છે એ તો આખો સરવાળો કરીને કહ્યું છે. બહુ સ્પષ્ટતા કરી છે ભાઈ, જો સમજવા જેવી વાત છે. શું કહેવું કે ગમે તેટલો લાંબો સંસાર હો, આપણે જે સંસારમાં છીએ એની વાત કરીને કહે છે કે અરે 70 કરોડાકોટી સાગરોપમ કર્મની સ્થિતિ હો. કોની હોય છે? મોહનીય કર્મની સ્થિતિ 70 કરોડાકોટી સાગરોપમની હોય છે. પણ એમાં પણ એ સંબંધની સ્થિતિ, કોની સાથે સંબંધ? જીવ સાથેના સંબંધની વાત કરતા કહે છે કે એમાં પણ એ સંબંધની સ્થિતિ, જીવ સાથેના સંબંધની સ્થિતિ તો એક સમય પૂરતી છે, બીજા સમય બીજી, ત્રીજા સમય ત્રીજી, એમ એક 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 સમય પૂરતી જ છે. આ તો કહે છે કે જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ 30 કરોડાકોટી સાગરની છે એમ જે કહ્યું છે એ તો આખો સરવાળો કરીને કહ્યું છે. બાકી સંબંધ તો એક સમય પૂરતો જ છે. રાગ હો, મિથ્યાત્વ હો, ગુણસ્થાનના ભેદ હો કે જીવસ્થાનના ભેદ હો, ગમે તે હો, એ બધામાં શું છે? કોઈ પણ વસ્તુ લો તો એનો જીવ સાથેનો સંબંધ એક સમય પૂરતો જ છે. એ સર્વ સાથે એક સમયનો જ સંબંધ છે. વર્તમાન એક સમયનો સંબંધ છે, તેથી તે અપેક્ષાએ તે ભેદો જીવના છે એમ વ્યવહારથી કહ્યું છે. જેનો એક સમયનો સંબંધ હોય એ જીવના કેવી રીતે કહેવાય? આપણે વ્યવહારમાં પણ કહીએ છીએ, કંઈક નાનકડી બિના બની હોય, કોકની સાથેના કંઈક સંબંધ થયા હોય તો આપણે કહીએ કે ભાઈ પછીથી કોઈ વર્ષો પછી પૂછે તો અરે ભાઈ એ વાતને તમે ભૂલી ગયા, તમે ભૂલી જાઓ, નથી કહી દેતા. આપણે ઘણી વખત કંઈક બન્યું હોય અને પછી ઘણા વર્ષો પછી કોઈ મળે આપણને એને પૂછે કે પેલું તમારે પહેલું હતું, ઓહો એ તો વાત ગઈ ભાઈ, એ તો અમે ભૂલી ગયા, તમે વળી ક્યાં યાદ કરો છો? એમ કહીએ છીએ ને, એ તો હતું જ નહીં, એમ જ માનો, એ હતું જ નહીં. કોઈ દુઃખના પ્રસંગો આવી પડ્યા હોય અને ક્ષણિક એકાદ દિવસ માટે તકલીફ થઈ હોય અને પછી એવું કંઈક વસ્તુ બિના બની હોય અને પછી એને સમજાવીને આપણે કહીએ છીએ કે ભાઈ તું એને ભૂલી જા ને, એ સપનું હતું એમ સમજીને તું ભૂલી જા, નથી કહેતા આપણે. વ્યવહારમાં પણ કહીએ છીએ એમ જ માન કે હતું જ નહીં, એમ કહી દઈએ છીએ ને કે હતું જ નહીં, બન્યું જ નથી, એમ જ તું માન કહીએ છીએ ને. તો અહીંયા તો વાસ્તવિકતા છે કે એ વસ્તુ, એ પર્યાય એક સમયની જ હતી. તો પછી તું એને જીવની શા માટે કહે છે? છતાંય છતાંય જો અહીંયા તો ન્યાય છે, છતાંય એને જીવની કહી તો કે ભાઈ જઈ જીવની ખરી, પણ એ વ્યવહારથી જીવની કાઢી નથી નાખી, કાઢી નથી નાખી. એમ નથી કહ્યું કે તું બિલકુલ એને કાઢી નાખ, એનો અભાવ છે એમ સમજીને ભૂલી જા, એમ નથી કહ્યું. પણ એને ગૌણ કરીને એમ કહ્યું કે ભાઈ એ એક સમયની હતી, એટલે તારે વ્યવહારથી એમ કહેવી હોય તો કહેવાય કે એ બધી દશાઓ જીવની, પણ એ નથી, એ હતી જ નહીં, એ હતી જ નહીં, એ તો વીતી ગઈ, વીતી ગઈ. એ વાતને તું શુકરા ફરી પાછો યાદ કરી બેઠો છે. વર્તમાન એક સમયનો સંબંધ છે, તેથી તે અપેક્ષાએ તે ભેદો જીવના છે એમ વ્યવહારથી કહ્યું. તથાપિ સ્વભાવની દ્રષ્ટિથી જોતા તે ભેદો નિશ્ચયથી જીવને નથી. એક સમયની પર્યાયના સંબંધમાં અટકેલી દ્રષ્ટિ એક સંબંધની, એક સમયની પર્યાયના સંબંધમાં, એક સમયની જે પર્યાય એનો, એક સમય માટેનો એનો સંબંધ, એમાં જે દ્રષ્ટિ અટકી છે એ મિથ્યા દ્રષ્ટિ છે. એક સમયની પર્યાયના સંબંધમાં અટકેલી દ્રષ્ટિ એ મિથ્યા દ્રષ્ટિ છે. એને ગુલાટ ખવડાવીને તું, એને ગુલાટ ખવડાવીને તું તારા સ્વરૂપ તરફ લઈ જા ને, જે બદલાતું નથી, સ્વીકાર રહે છે એવા ધ્રુવ તરફ લઈ જા ને. એટલે ગુલાટ ખવડાવીને એટલે એની દિશા બદલીને, એ જે બહારમાં લક્ષ્ય કરી રહી છે એને અંદરમાં એ લઈ જાને, એ તારા જ્ઞાનની પર્યાયને અંદર તરફ વાળને. એટલે ગુરુદેવે અહીંયા બહુ સરસ વાત લખી છે કે એક સમયની પર્યાયના સંબંધમાં અટકેલી દ્રષ્ટિ ગુલાટ ખાઈને જ્ઞાન ગુણે હું અધિક છું, જ્ઞાન ગુણે અધિક છું, એટલે જગતના બધા જ દ્રવ્યોથી હું જુદો, ભગવાન આત્મા અને 5 બીજા દ્રવ્યોથી જુદું મારું સ્વરૂપ છે, એ ચૈતન્ય સ્વરૂપ છે એમ હું અધિક છું, એમ જ્યારે સ્વભાવ પર સ્થિર થાય છે ત્યારે તે એક સમયનો સંબંધ રહેતો નથી. તે એક સમયનો સંબંધ એટલે પેલો પર્યાયનો એક સંબંધનો સંબંધ જે અનંતકાળથી જે ચાલ્યો આવે છે, એક 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 સંબંધનો જે અનંત પર્યાયો થઈ છે, એ સંબંધ બધો ક્યાંય દૂર ચાલ્યો જાય છે, એને દ્રષ્ટિમાં પણ આવતો નથી, એ રહેતો નથી. જો આત્મામાં જવાનો રસ્તો બતાવ્યો ભાઈ, આનાથી બીજું બધું શું વિશેષ શું બતાવે? ઘણી સુંદર વાત થઈ, ઘણી બધી વાત થઈ, ઘણી સ્પષ્ટતાઓ થઈ છે, ઘણી નવી વાત જાણવા મળી છે. હજી પણ આપણે આનો વિસ્તાર આપણે આગળ લઈશું. આ ગાથા પણ ઘણી મહત્વની છે. ત્રણેય ગાથાઓમાં જે દ્રષ્ટાંત દઈને જે વાત સમજાવી હતી એ તો બધાને સમજાઈ ગઈ, પંડિતોને પણ સમજાઈ ને આપણને પણ સમજાઈ, પણ ગુરુદેવના પ્રવચનમાંથી જે બીજી વાત આપણને મળે છે ને એ બીજે ક્યાંયથી મળતી નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ્ધ્યાન.